તારીખ 12/3/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
જેવી ખરેખર જે મગનીપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી તે જ્ઞાનીની પ્રવૃત્તિ છે. ગમે તેટલું ગરમ પાણી હોય પૂરું હોય કે ગરમ ઉકળતું પાણી હોય તો પણ એ ગામને પાળે ને અગ્નિનો એક ટીખાડો હોય તો આખા ગામને પાળી દે. પણ ગરમ પાણી ગમે તેટલું ગરમ હોય તો પણ એનાથી આગ ન લાગે, કેમ કે આખરમાં પાણી છે, પાણી છે, પાણીથી આગ ન લાગે. એક ચિંગારી હોય તો આગ લાગી શકે છે. ચૂણા પાણી વિશે જેમ અગ્નિપણાનો એટલે બીજાને બાળવાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, ગરમપણું છે જેમ અગ્નિ ગરમ છે તેમ ગરમ પાણી પણ ગરમ છે તો પણ બાળવાનો મુખ્ય ગુણ નથી, પાળી શકે નહીં તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ સંસાર વધે તેવી હોતી નથી. સંસારની પ્રવૃત્તિ સંસારી જીવોની સંસાર વૃત્તિનું કારણ થાય છે, પણ તેવી જ પ્રવૃત્તિ જ્ઞાનીની હોય તો તે સંસાર વૃત્તિનું કારણ નથી થતું. બે ફરક છે. જ્ઞાનીની પ્રવૃત્તિ અગ્નિ જેવી છે, એ જ્ઞાનીની પ્રવૃત્તિ ઉના પાણી જેવી છે. આત્મસાધન અર્થે અથવા અંતર નિવૃત્તિ અર્થે જ્ઞાની બાહ્ય નિવૃત્તિ ઈચ્છે છે. શા માટે બાહ્ય નિવૃત્તિ ને ઈચ્છે છે? ઉપયોગ ને પ્રવૃત્તિમાં નહીં પ્રવર્તાવતા, આત્માના ઉપયોગ પ્રવર્તે એવો અવકાશ બાહ્ય નિવૃત્તિમાં હોવાને લીધે આ એક પ્રકારથી કોઈ એક એટલે આ એક પ્રકારથી જ્ઞાની પણ નિવૃત્તિને ઈચ્છે છે અને મોક્ષ પણ નિવૃત્તિને ઈચ્છે છે. કેમ કે પ્રવૃત્તિમાં ઉપયોગ લાગે છે એથી આત્માને નુકસાન છે, કોઈ આત્માને એથી લાભ થતો નથી. હવે પોતાની અપેક્ષાથી જ લખે કે પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિ ક્ષેત્રો પોતે આગળના ભાવમાં નિવૃત્તિ ક્ષેત્રમાં રહેલા છે. ઈડર વગેરેમાં, ઈડરના પારમાં પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિ ક્ષેત્રો વન ઉપવન યોગ અને સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. જ્ઞાની પુરુષ એટલે પોતાને સાંભળી આવે છે. જ્ઞાતિ સ્વર જ્ઞાન છે ને, ભૂતકાળમાં એ વનમાં રહીને સત્સંગ, જંગલમાં રહીને સત્સંગ કરેલો છે, મુનિઓ સાથે પણ સત્સંગ કરેલો, અને ત્યાં સાધના કરેલી છે, જ્ઞાન અને યોગમાં રહેલા છે, એ બધું પ્રવૃત્તિમાં બેઠા બેઠા સાંભળી આવે છે. જેમ કોઈ ભૂતકાળમાં શ્રીમંત માણસ હોય વર્તમાનમાં દરિદ્ર થઈ જાય તો એની શ્રીમંતા એને સાંભળ્યા કરે કે અમારા ઘરે તો સોનાના ચમચા હતા, તો આટલા તો અમારે ત્યાં નોકર ચાકર હતા, ફલાનું હતું, આમ હતું, આટલા ગોળું ગાડી ઘોડા હતા, ફલાનું હતું. એમ પોતે અત્યારે એવી કોઈ ભૂતકાળની ઉત્કૃષ્ટ દશામાંથી વર્તમાન દારિદ્ર કાળમાં ધર્મ દરિદ્રતાનો કાળ અત્યારે આ કાળમાં ધર્મ દારિદ્ર ઘણું છે, ધાર્મિક વૈભવ જોવામાં આવતો નથી. એટલે ભૂતકાળમાં જે આરાધન કરેલા છે એવા નિવૃત્તિ ક્ષેત્રો, વન યોગ સમાધિ સત્સંગ, એ બધું પ્રવૃત્તિમાં બેઠા બેઠા સાંભળે છે કે અમને તો આવું હોય, આ પ્રવૃત્તિ અમારે લાયક જે પ્રવૃત્તિ કરતા હતા એ પ્રવૃત્તિ પોતાને લાયક નથી, અને એવા જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરવી પડે એ પણ એક કુદરતનો કોક સમજવો જોઈએ. નહીતર એમના એમની નિવૃત્તિ હોય તો અનેક જીવોને એ કલ્યાણમાં નિમિત્ત થઈ શકે, અનેક જીવો એમના સાનિધ્યમાં આવી શકે, એમના સત્સંગમાં રહી શકે અને આત્મકલ્યાણમાં એમનું કોઈ ભૂલ્યત ન થાય. કોઈ જે કોઈ જીવોનું આત્મકલ્યાણ થઈ જાય એનું તો કોઈ ભૂલ્યત ન થાય. એવી અમૂલ્ય નિવૃત્તિ એને થોડા મૂલ્યમાં જે પ્રવૃત્તિમાં રહેવું પડે એ કેટલી કુદરતની વિચિત્રતા છે કે અમને પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ એ બધું સાંભળી આવે છે. તથાપી ઉદય પ્રાપ્ત પ્રારંભને જ્ઞાની અનુસરે છે, છતાં જે કાંઈ પ્રારબ્ધ હૃદયમાં આવે તેને જ્ઞાની અનુસરે છે. ભોજવા ઉદયને અથવા પ્રારબ્ધને ભોજવા વિના જ આત્મકલ્યાણ કરવાનો પ્રકાર જ્ઞાનીને હતો. પૂર્વે કરજ કર્યું છે એ ચૂકવ્યા વિના આગળ ચાલી જવાની વાત નથી, પછી ઉદયમાં પ્રસાદ કરે છે પણ ઉદયમાંથી છટકવાની વૃત્તિ કરતા પ્રવૃત્તિને ઈચ્છતા નથી, ભાવનાની પ્રવૃત્તિ કરવાની, ભાવના નિવૃત્તિ નહીં છે, છતાં પ્રારબ્ધ ને અનુસરે છે. એટલે એમને એમ દેખાય છે કે આ પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત નહીં થાય તો એ પ્રારબ્ધને ઉદયમાં સંપરિણામે વેદનાનો પ્રસાદ કરે છે, પછી વિષમ પરિણામમાં આવતા નથી. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, સત્સંગની રુચિ રહે છે જ્ઞાનીને પણ, સત્સંગની રુચિ રહે છે જ્ઞાની કો ભી સત્સંગ કી જરૂરત હૈ ઓર ધ્વની કો ભી સત્સંગ કી જરૂરત હૈ. છઠ્ઠે ગુણસ્થાન તક જહાં તક ઉપયોગ બહાર જાતા હૈ વિવેક હોતા હૈ કે મેરે ઉપયોગ કો મેં સત્સંગ મેં લે જાઉં, અસત્સંગ મેં મુજે નહીં લેના હૈ. ઉપયોગ કો इस स्थान में लगाना चाहिए उतना विवेक तो होना चाहिए. सत्संग में ज्ञानी ने पण रुचि रहे छे पर तेनो लक्ष्य रहे छे एटले सत्संग नो विस्मरण करता नथी. કોઈ પણ પ્રકારે સત્સંગ પ્રાપ્ત થાય એવો પ્રયાસ એમનો ચાલુ રહે છે. એ લક્ષ્ય એ પ્રવૃત્તિને પણ નિવૃત્તિના લક્ષ્ય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિના લક્ષ્ય પ્રવૃત્તિ નથી કરતા પણ નિવૃત્તિના લક્ષ્ય પ્રવૃત્તિ કરે છે, અને એ નિવૃત્તિમાં એ સત્સંગને આરાધવા જાણે છે. પણ તેવો વખત અત્રે તે અહીં નિયમિત નથી. નિયમિત નથી એટલે કોઈ ઠેકાણું નથી ક્યારે અમે નિવૃત્તિ લઈ શકીશું એનું કોઈ અત્યારે વ્યવસ્થિત નથી. હજી પ્રવૃત્તિમાં રહેવું પડશે, રહેવું નથી પણ રહેવું પડશે એવું પોતાને અનુમાન થાય છે. એક પુરસ્કાર ત્યાં પૂરું થાય છે, બીજું પુરસ્કાર શરૂ કરે છે. કલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. પોતાનું આત્મકલ્યાણ થવામાં પોતાના પરિણામમાં ક્યાં પ્રતિબંધ આવે છે, ક્યાં અટકે છે તે અંતરવલોકન કરીને વારંવાર વિચારવા ઘટે છે. આજે ક્યાં વળગ્યો છે? આત્મકલ્યાણ સાધતો નથી, સંસારને આરાધે છે, તો શા માટે, કયા કારણ છે, કેવા કેવા પરિણામ થાય છે એનો વારંવાર ચારે બાજુથી વિચાર કરવા યોગ્ય છે. તે કારણોને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે. કયા લક્ષ્ય એને વિચારવા છે એને મટાડવા માટે વિચારવા છે, બીજું કોઈ કારણ નથી વિચારવાનું. એ પ્રતિબંધને દૂર કરવા માટે વિચાર કરવા યોગ્ય છે અને એ માર્ગને અનુસર્યા વિના, એટલે એ પ્રકારે પ્રતિબંધક કારણોને મટાડવા માટેની વિચારણા કર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી, કોઈનું કલ્યાણ ન થાય. પોતાના પ્રતિબંધક કારણો રૂપ જે પોતાના ભાવ છે એ ભાવનો વિચાર સુદ્ધા ન કરે, આખાડા કામ કરે એને એટલે ગૌણ કરી નાખે તો કદી પણ એને કલ્યાણની પ્રાપ્તિ ન થાય. નુકસાન બંધ ન કરે એને નફો કેવી રીતે શરૂ થાય એમ કહેવું છે. પણ બહુ સાદી ભાષામાં નિરૂપણ કરે છે, શાસ્ત્રીય પરિભાષામાં નિરૂપણ નથી કરતા. મોળ વિક્ષેપ અને અજ્ઞાન, મોળ છે તે દર્શન નો છે, વિક્ષેપ છે તે ચારિત્ર નો છે, અને અજ્ઞાન છે તે અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર અને મિથ્યા જ્ઞાન ત્રણે લઈ લીધા છે. પણ સાદી ભાષામાં પોતાના પરિણામને ઓળખી શકે એટલા માટે એ વાત કરે છે. મોળ એટલે મલિનતા, પરિણામોની મલિનતા છે એ જીવને કલ્યાણના માર્ગમાં પ્રતિબંધક છે. આત્મકલ્યાણનો માર્ગ એ પવિત્ર પરિણામ છે, નિર્દોષ પરિણામ છે. અનેક પ્રકારના મલિન ભાવ છે તે જીવને દૂષિત દુઃખદાયક પરિણામ છે, દોષ હોવાથી એ દુઃખદાયક પરિણામ છે. વિક્ષેપ, વિક્ષેપ એટલે જેને આપણે ચિંતા કરીએ છીએ, મેન્ટલ ડિસ્ટર્બન્સ જેને કહેવામાં આવે છે, વિક્ષેપ એટલે માનસિક અસ્વસ્થતા, તે વિક્ષેપ છે. અને અજ્ઞાન એટલે પૂરતું જાણવું, જે પોતાનું નથી અને પોતાનું જાણવું, એ વિપરીત જ્ઞાન છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. એ ત્રણ પ્રકારના અનાદિથી આ દોષ થાય આવે છે અને તેને લઈને આ જીવ દુઃખી છે, એને લઈને દુઃખી છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. સૌથી પહેલા અજ્ઞાનની નિવૃત્તિ લીધી હવે છે. કેવી રીતે થાય? જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થાય. અજ્ઞાનને મટાડનારા એવા જે જ્ઞાની પુરુષના વચનો, તેના ઉપર યથાયોગ્ય વિચાર થવાથી, એટલો વિચાર થવાથી નથી લીધો, પોતાના આત્મકલ્યાણને લક્ષમાં રાખીને, કેન્દ્ર સ્થાન બનાવીને, એ સંતોષના આત્મકલ્યાણના કારક, કલ્યાણકારક એવા જે વચનો, તેનો વિચાર કરવાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, અજ્ઞાન મટી શકે છે. એ અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, એ અજ્ઞાનની પરંપરા, સંતતિ એટલે પરંપરા, અજ્ઞાનના પરિણામના પ્રકાર અનેક છે, અને એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું ક્યાંય ને ક્યાંય જાય છે. ત્યાં સુધી અજ્ઞાનમાં જીવ આગળ વધે છે એની એને ખબર નથી. સંતતિ એટલે પરંપરા લે છે, અજ્ઞાનના પરિણામોની પરંપરા લે છે, એ બળવાન છે. અજ્ઞાનનું બળ પણ ઘણું છે, જલ્દી છૂટતું નથી. અજ્ઞાન છોડવા માંગે તો પણ એમ તરત છૂટતું નથી. તેનો રોધ થવાને અર્થે, એટલે કે એને અટકાવવા માટે, અજ્ઞાનમાં આગળ ન જાય તે માટે, અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, અને આત્મકલ્યાણ અર્થે જ્ઞાની પુરુષના વચનોનો વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ પણ મટાડવા ઘટે છે. એટલે શું કહે છે કે અજ્ઞાન કાળમાં જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ તો જ્ઞાની પુરુષોના વચનોને અવલંબીને છે, પણ જો જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર ના કરવી હોય તો સાથે સાથે મળ એટલે વિખ્યાત મંદ થવું જોઈએ, અને વિક્ષેપ એટલે ચારિત્રના દોષના પરિણામમાં પણ ક્રોધ માન માયા લોભમાં પણ એનો રસ મંદ પડવો જોઈએ. બેમાં ફરક પડવો જોઈએ. જેમ મોક્ષ માર્ગ છે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની એકતા રૂપ જેમ મોક્ષ માર્ગ છે, તેમ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય એટલા માટે જે કઈ કરવું છે એમાં પણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં ફેરફાર થવો જોઈએ. જો એ વાત ન સમજાય તો કોઈ એકલા જ્ઞાનની પ્રવૃત્તિ કરીને શુષ્ક જ્ઞાની થઈ જાય છે, પાછી વાંચે એને સાંભળી સાંભળી, તો કોઈ એકલી ક્રિયાને આચરણમાં ઉતરીને સમજણ છે ને જ્ઞાનથી વિમુખ થઈ જાય છે. શ્રદ્ધાનો વિષય તો લગભગ ક્યાંય ચાલતો જ નથી, કોઈ ક્રિયામાં અને કોઈ જ્ઞાનમાં, આ રીતે ફસાય છે. પણ ત્રણેયમાં ફેર પડવો જોઈએ. વિખ્યાત્વ છે, શ્રદ્ધાનું વિખ્યાત્વ છે, એનો અનુભવ પણ થવો જોઈએ, મંદ વિખ્યાત્વ થવો જોઈએ, પાતળો પડવો જોઈએ. અજ્ઞાનને મટાડવા માટે જ્ઞાની પુરુષોના વચનોનો વિશેષપણે વિચાર કરવો જોઈએ કે ક્યાં ક્યાં ભૂલ થાય છે, જ્ઞાનની ભૂલ ક્યાં ક્યાં થાય છે, સમજણની ભૂલ ક્યાં ક્યાં થાય છે, અનુભવની ભૂલ ક્યાં ક્યાં થાય છે, એનો વિચાર કરવો જોઈએ. અને હૃદયમાં જે કોઈ પરિણામો જાય છે એમાં જે ક્રોધમાન માયા લોભના જે પરિણામ થાય છે એમાં પણ રસમંદતા આવવી જોઈએ, તો વિક્ષેપ ઘટે. એટલે જ્ઞાન પ્રાપ્તિ અર્થે એકલો જ્ઞાનનો ક્ષોભ કામમાં નથી આવતો, એમ કહેવાય છે. શું કહેવું? આપણામાં સૌથી બુદ્ધિ ઘણી છે, માટે શાસ્ત્રો વાંચો, સમજો અને જ્ઞાન પ્રાપ્તિ કરી લો, એમ નહીં થાય. દર્શનમાં પણ ઘટવો જોઈએ, અને ચારિત્ર ભાવમાં પણ સાથે સાથે રસ બંધ થવો જોઈએ. તો વિક્ષેપ ઘટે છે, પરિણામની અંદર જે અસ્વસ્થતા છે તે ઘટીને સ્વસ્થ પરિણામ થાય. સ્વસ્થ પરિણામ થાય તો વિચાર બળ પણ તંદુરસ્ત રહે છે, અને દર્શનમો ઘટે તો પ્રયોજન ઉપર સિદ્ધિ નજર જાય. જો દર્શનમો ન ઘટે તો પ્રયોજન ઉપર નજર જતી મોટી તકલીફ થાય છે. એ મળના કારણે પ્રયોજન ઉપર દ્રષ્ટિ નહીં જવાનું કારણ જે મલિનતા છે, પતિની અંદર જે મલિનતા છે તે મલિનતાને કારણે પોતાનું પ્રયોજન પોતાને વાંચતું નથી. જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મોળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે, અને એ મટાડવાનું સાધન હવે બતાવે છે. કેવી રીતે મટે, મટાડવા માટે આપણે સંમત થઈએ છીએ, પણ કૃપાળુદેવ સાથે સાથે કેવી રીતે મટાડવા એ પણ કહેતા જાય છે. સરળ ગણું તો પહેલો નંબર ક્યાં આવ્યો, અને પ્રકરણ ચાલી ગયું સરળપણાનો. સરળપણું સદા પોતાના દોષનું જોવો, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. પહેલું સરળપણું છે, બધા પડખેથી સરળપણું. જેટલું સરળપણું એ મળ મટવાનું સાધન છે, દર્શનનો ને ઘટાડવાનું એ સાધન છે. ક્ષમા, ક્ષમાનો અર્થ એ છે કે બીજા જીવો પોતાના પ્રત્યે કારણે કે વગર કારણે જે કાંઈ કસાયાદી પ્રવૃત્તિ કરતા હોય તેના પ્રત્યે પણ ક્ષમા રાખવી. જે કોઈ દુર્વ્યવહાર કરે એની સાથે એને એટલો જ જોર જામે સામે દુર્વ્યવહાર કરવામાં આવે તો બે વચ્ચે શું ફરક પડ્યો, તો ધોબીની સામે ધોબી થયો, ધોબીએ ધોકો લઈને ઉભર્યો તો આ પણ ધોકો લીધો સાથે, એમ એને ફરવાનો વખત આવે, સામાજીને ફરવાનો વખત આવે. એ પણ સરળપણું હોય તો થાય છે. પોતાના દોષનું જોવું, ચાલતા પરિણામમાં જે કોઈ દોષ થઈ રહ્યા હોય તેને તે દોષ મટાડવાના દ્રષ્ટિકોણથી અવલોકનમાં લેવા, એ દર્શનોને મટાડવાનું, દર્શનોને ઘટાડવાનું, વિચારને પાતળા પડવાનું સાધન છે. અવલોકનનો વિષય ચાલ્યો છે, પોતાના દોષનું અવલોકન કરવાથી દર્શન મંદ થાય. અલ્પ આરંભ, અલ્પ આરંભ એટલે પ્રવૃત્તિ અલ્પ કરવી, નિવૃત્તિએ સત્સંગ આરાધાય એટલા માટે પ્રવૃત્તિને ઓછી કરવી, અલ્પ કરવી, થઈ શકે એટલી, શક્ય હોય એટલી, શક્ય હોય તો છોડી પણ દેવી. જો જરૂર ન હોય, કારણ ન હોય તો એ પ્રવૃત્તિ શા માટે કરવી એનો પ્રશ્ન પોતાને પૂછવો, શા માટે કરે તો હવે જરૂર છે કઈ પૂછી દેવું. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ જરૂરિયાત ઓછી કરવી. અલ્પ પરિગ્રહ એટલે શું છે, કોઈના ઉદયથી સંપત્તિ ગમે તેટલી આવેલી હોય પણ પોતે પોતાની જરૂરિયાત ઓછી કરવી જોઈએ. જેમ જેમ પરપદાર્થોની અપેક્ષા વૃત્તિ વિશેષ તેમ તેમ દર્શનનો પણ વિશેષ. આ અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ સ્થૂળપણે ચારિત્રમોમાં જાય છે અને સૂક્ષ્મપણે વિચારવામાં આવે તો દર્શનો સાથે એનો સંબંધ છે સિદ્ધ. આ જે છે એ અલ્પ આરંભમાં આવતો નથી, ઘણો આરંભ કરવો છે, ઘણી પ્રવૃત્તિ વધારવી છે, બને એટલી વધારવી છે, એવી જે સાંસારિક વૃત્તિ છે એ જીવના વિચારને તીવ્ર કરે છે. કેવી રીતે? કે જીવ ખરેખર નિરાનંદ નિરપેક્ષ સ્વરૂપે છે અને પ્રવૃત્તિ દ્વારા તે આલંબનને દ્રઢ કરે છે, પરાલંબનને દ્રઢ કરે છે, માટે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે અને એ પરિણામો જીવને બળ ઉત્પન્ન કરે છે. સંસારી પ્રવૃત્તિ
અંતરાય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, જ્ઞાની પુરુષની શ્રેષ્ઠતા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે ત્યાં સુધી ચાલે. જેને જ્ઞાની પુરુષનો સત્સંગ જોઈતો હોય, ચાલતા હોય, શીખતા હોય, તેને અંતરાયના કાળમાં એટલે પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે પણ એવા પ્રસંગમાં તે વારંવાર જ્ઞાની પુરુષની દશાને નિર્ખે છે, નિર્ખે છે કે વિઝ્યુલાઇઝ કરે. પ્રત્યક્ષ જ્ઞાની છે નહીં, પણ એ હતા ત્યારે સત્સંગમાં આ પ્રકારના આત્મભાવો કે મારા આત્માને રુચિની પુષ્ટિ મળતી હતી, આવા આત્મભાવોને સત્સંગ થયો છે, આવો પ્રત્યક્ષ યોગ થયો છે, ત્યારે મારા આત્મામાં આવા પરિણામ થતા હતા, ત્યારે ચેષ્ટાને નિર્ણય છે, વિઝ્યુલાઇઝ કરે. સંયોગમાં તો પ્રત્યક્ષ છે, યોગમાં પરોક્ષ છે, ત્યાં શું કરે? વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, શ્રેષ્ઠા અને વચનો છે એને દેખે છે, એને સંભાળે છે, સ્મરણમાં આવે છે અને તેનો વિશેષ અને વિચાર પણ થાય છે. આટલું છે જે સાને કરવા યોગ્ય છે તેના મારા ઉદ્દેશ છે, પણ કૃત્રિમતાથી કરવાનો પ્રશ્ન નથી. એમ સહેજે સહેજે તમને હટે છે તો વળી એ સમાગમના અંતરાયના પ્રવૃત્તિના પ્રસંગોમાં એ સમાગમનો અંતરાય રહે તો અમારે બીજી પ્રવૃત્તિનો પ્રસંગ હોય છે. વ્યાપારી હોય તો વ્યવસાયનો પ્રસંગ છે, અથવા જેને જે પ્રકારનો ઉપયોગ હોય તેની પ્રવૃત્તિ તો હોય જ છે. એ પ્રવૃત્તિના પ્રસંગમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, એટલે કે એ પ્રવૃત્તિમાં પોતાના પરિણામો લાગે એ જાગૃતિપૂર્ણ લાગવા જોઈએ, નહીંતર તીવ્ર રસ રેડાયા વિના રહે. માટે એ વખતે વિશેષ જાગૃત જ્ઞાનીનો યોગ હોય ત્યારે ઓછી જાગૃતિ હોય તો પણ એ યોગને લઈને જાગૃતિ આવી જશે, ફળ મળશે. પણ સંયોગ ન હોય ત્યારે તો સાવધાન વધારે જેવું પડે છે, અને લાયક જીવ હોય એમ જ કરે છે, પાત્ર જીવ હોય છે એમ જ કરે છે. અત્યંત સાવધાન પણ રાખવું પડે છે, કારણ કે એક તો સમાગમનું બળ નથી, સત્સંગમાં જે રોજ રુચિ પુષ્ટ થતી અને બળવાન પરિણામો થતા હતા તે પ્રકારનો યોગ નહીં હોવાને લીધે પરિણામની અંદર જે ફરક પડે છે. સત્સંગ યોગ હોય ત્યારે બેટરી ચાર્જ થઈ જાય, અને પ્રત્યક્ષ સત્સંગનો યોગ ન હોય તો બેટરી ડાઉન થઈ જાય, બળ નથી મળતું. એમ કે એક તો બળ નથી, સત્સંગનું બળ નથી, અને બીજો અગાઉની અભ્યાસ છે જેનો એવી સહજાકાર પ્રવૃત્તિ છે, સંતાઓ પ્રવૃત્તિ સાત થઈ છે, એમાં પ્રસાદ લગાવવો પડતો નથી, ઊંધો પ્રસાદ છે તે થઈ જાય છે. બોલાવવા તો પડે,
પરિણામમાં શાંતિ થાય તે લાભ
મુકાબલે તો હોય તો ક્યાંય બંધન ના આવે નહીં, ક્યાંય નો બંધન ના આવે, બંધાય નહીં કેમ, અને ક્યાંય ફસાય અને નહીં તો ફસાયા વિના જઈએ. ઘરનું જ્ઞાતિનું કે બીજા કોઈ પણ પ્રકારના કામોનું કારણ આવી પડે છે, ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણીને આત્માને નુકસાનનું કારણ જાણીને દુઃખનું અશાંતિનું કારણ જાણીને ઉદાસીન ભાવે પ્રવર્તન કરવું ઘટે છે. આગળ પણ કોઈ પણ પ્રકારના ઉદયના પ્રસંગમાં ગમે તે પ્રકારનો મંદરસ્થી પ્રવેશ કરવો, પરિણામની પ્રવૃત્તિ મંદરસ્થી જો કરવામાં આવે તો તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. કેવું વચન કેવું છે? જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવા માટેનો દરવાજો આ જગ્યાએ છે. બીજે બધી ભીત છે, ભીતમાંથી આગળ નહીં જવાય, દરવાજાથી બહાર નીકળાશે, ભીતમાંથી કઈ બહાર નીકળાય નહીં. દિવાલ છે, તીવ્રરસ છે એ બધી દિવાલ છે, ને મંદર છે દરવાજો છે. માટે જાગૃત રહીને સાવધાન રહીને જે કઈ ઉદય આવી પડે તેમાં મંદર છે પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. ગમે તે પ્રકારનો ઉદય હોય તેને મુખ્યતા ના આપવી, મુખ્યતા ના આપવી. મુખ્યતા આપ્યો એક પૂરો રસ ગણાય છે, એને ગૌણ કરી નાખવું જોઈએ. આત્મહિતને મુખ્ય કરો, આત્મકલ્યાણને મુખ્ય કરો અને ઉદયને ગૌણ કરવો. એટલે જે ઉદયની પ્રવૃત્તિ છે તે સાયન્સ દ્રષ્ટિ જોવું જોઈએ, આત્મકલ્યાણનો તે મેઇન બિઝનેસ છે જોવું જોઈએ, પરિણામનો જે બિઝનેસ છે. પછી એને એટલી તકલીફ થતી નથી. પ્રવૃત્તિ કરે છે પણ એ પ્રવૃત્તિની સાઈડ બિઝનેસ છે, મુખ્યપણે આત્મકલ્યાણના એના પરિણામ લાગી લાગે છે. અને સાઈડ બિઝનેસ સંસારિક પ્રવૃત્તિનો જે ઉદય હોય છે એ ગૌણ પણે ચા કરે છે, જેમ થાય પરીક્ષા અનુસાર એને શબ્દ ભેદ નથી. પરીક્ષા અનુસારે મોટા ભાગનું કાર્ય પરીક્ષા અનુસારે સ્વેચ્છાનુસારી પણ એ નથી કરતા, પરીક્ષાનુસારી પણ કરે છે. કેમ કે એવા કામ કરવા વાળા ઘણા છે, દંડ સ્થાપન કરવા વાળા ઘણા છે, ખૂબ સારા ડાક્ટર પ્રમાણે કરે. કેમ કે એ તો થવાનું છે, ઈચ્છા નથી, કોઈને ડાક્ટર પ્રમાણે થવાનું નથી. કેટલું માર્ગદર્શન છે, મોક્ષું જીવ છે, માર્ગદર્શન કેટલું છે. ઇકોનોમિસ્ટ ની સલાહ લેવા છે ને પાંચ કે વાળા ની, તો મિનિટ મિનિટ ના પૈસા પડાવે કે નહીં. એક કલાક ના 10,000 અને એક કલાક ને 10 મિનિટ થાય તો ફ્રેક્શન ઓફ ધી અવર વિલ બી કન્સિડર ધી હોલ અવર. એક કલાક નો બીજો થોડો બાકી બીજો આખો કલાક ના છે મારા માટે. 2,000-10,000 લાગી જશે 10 મિનિટ ઉપર ગયો એટલે 10 મિનિટ થઈ ગમી 10 લાગી ગયા. અને તો પણ ગેરંટી આપતા નથી કે તમારો કઈ જીતી જઈ, એ તમારા નસીબ ની વાત છે. અહીંયા કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા વિના નિષ્કામ કરવા છે આ વાત, અને એ પ્રશંસા કરી જાય એવી અમૂલ્ય. પછી એને કઈ કદર કરવાની કે કદર નહીં કરવાની, એનો પરમ આદર થઈને એને શિરોધાન્ય કરવામાં આવે એ એની કદર છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘડતું નથી અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં, એટલે પ્રવૃત્તિમાંથી છૂટા પડવાનો વારો જ આવે નહીં. જો અપેક્ષા વૃત્તિ એ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિ છૂટે જ નહીં, કેમ કે અપેક્ષા ક્યારે પૂરી થવાની નથી. ગમે તેટલું આવીને કોઈની અપેક્ષા પૂરી થતી નથી. એના આમાં બીજા દેખાય છે, મારા કરતા આ વધારે છે, મારા કરતા આ વધારે છે, મારા કરતા એના કરતા આગળ નીકળી જાવ, એના કરતા આગળ, પણ શું કરવું છે એ તો નક્કી કર. પરિણામ જે કરેલા છે એનો ફળ ભોગવવા થયો. અહીંયા મોટો શેઠિયો હોય, દોમ દોમ સાહેબી હોય, એક સેકન્ડમાં અહીંયા શું થયો, પોતાને સુખી થવું છે કે દુઃખી થવું છે તે મારે નિર્ધાર કરવો પડશે. મોટી ગરબડ છે, આ રીતે જો વિચાર કરવામાં ન આવે તો સત્સંગના અંતરાયમાં જીવ પોતાને ઘણું મોટું નુકસાન કરી દે છે. સત્સંગ ત્યારે તો એને લાભ મળે છે, પરિણામમાં સુધારવાનો નિમિત્ત છે, અવકાશ કારણ મળે છે, પણ ત્યાર પછી પણ ધ્યાન રાખવું જોઈએ. એટલી અહીંયા શિખામણ રાખીશ. ત્રીજું પુરસ્કાર પૂરું કર્યું છે, ચોથા પુરસ્કાર કર્યું, ત્યારે વિશે બદલાય છે.